પુનિત મહારાજનું એક ભજન છે, હૈયાની નિષ્ઠા હરીને તો ખેંચી લાવે, હૃદયની અંદર પૂરેપૂરો દ્રઢ વિશ્વાસ તો અશક્યને પણ શક્ય બનાવે છે. અને એમાં નરસિંહ મહેતા મીરાબાઈ પોતાના જીવનની અંદર એને ચરિતાર્થ કરી આપ્યું કે ભગવદ્ ઉપાસનાથી ભગવદ્ ભક્તિથી અશક્ય પણ શક્ય બને છે. અને એ જ વાતને કાગ ઋષિ કહે છે, પક્ષીરાજ જો ભગવાનની ભક્તિ એક એવી છે કે અશક્યને શક્ય બનાવે, હરીને તો ખેંચી લાવે રે હૈયાની નિષ્ઠા, સોને રાણો ઝેર આપે બીરાબાઈ હરી જાપે, તે ઝેરનું અમૃત બને સર્પના કંડિયા ફૂલ બને અશક્યને શક્ય બનાવે. તો ભગવદ્ ભક્તિમાં એટલું બળ છે, એટલી શક્તિ છે કે કોઈ પણ પાપીમાં પાપી હોય કે આ તરી જ ના શકે, એને સદગતિ મળી જ ના શકે, એને સદગતિ આપે. અને કેવી રીતે ભગવાન ગીતાના 9મા અધ્યાયની અંદર કહે કે આમ ચપટી વગાડતાની સાથે એ તરત જ પાપમાંથી મુક્ત થઈ જાય. અપીચે સુદુરાચારો ભજતે માં અનન્ય ભાવ, જે અનન્ય ભાવથી મારી ભક્તિ કરે છે એને ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા. ક્ષિપ્રમ ચપટી વગાડતા કશું ભાર લાગે છે? ચપટી વગાડવા માટે કશું લેવા જવું પડે છે? આપણા મનમાં સંકલ્પ થયો, વિચાર ઉઠ્યો, ચપટી વગાડી દીધી, કશી જ વાર ન લાગે. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા. અત્યારે ને અત્યારે, હમણાં ને હમણાં એ ભગવદ્ ભક્ત બની શકે છે અને સદગતિનો અધિકારી બની શકે છે. અપીચે સુદુરાચાર, ભયંકરમાં ભયંકર દુરાચારી પાપી હોય, કોઈ પણ પાપ કરવાના બાકી ના રાખ્યા હોય, એ માણસ પણ પરમાત્માની પ્રાપ્તિ કરી શકે. પણ ક્યારે? ભજતે માં અનન્ય. પછી પોતાના મનને એક જ જગ્યાએ કેન્દ્રિત કરીને, જેને તમે સેન્ટ્રલાઇઝ કરો છો, બીજે ક્યાંય ને ભટકે, મન એકાગ્ર કરીને બસ અનન્ય ભાવથી, બીજું છે જ નહીં, માત્ર આ જ છે આ જગતની અંદર, બીજું કંઈ જ નથી, પરમાત્મા એક જ છે, મારા શરીરની અંદર જે ચેતના છે એ જ સાચી છે અનન્ય ભાવ, અને એ જ સોહંગ સુરતા, એ જ સોહંગ અને સુરતા, જી રે સોહંગ સુરતા રે રાખવી. આપણી વૃત્તિઓને જે કઈ નામ સ્મરણ, જે કઈ સ્વરૂપ છે, મૂર્તિ છે, એની અંદર એકાગ્ર કરી દેવું, એનું નામ છે સોહંગ સુરતા. જે આપણો ઈષ્ટદેવ છે, જે આરાધ્ય છે, એમાં સંપૂર્ણ સમર્પિત થઈ ગયું કે આ સિવાય બીજું કઈ મારે છે જ નહીં. અનન્ય ભાવ, એવા ભાવથી જે પરમાત્માની સાથે જોડાઈ જાય છે, પછી બધું જ મૂકી દે, કશું જ યાદ ના આવે, કશું જ ના બીજું કરે, માત્ર ભગવાન, તો એને કહે છે ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા. તરત ને તરત એને કોઈ દવાની જરૂર નથી પડતી, એને કોઈ સારવારની જરૂર નથી પડતી, બસ માત્ર એક જ, અને એક જ એ પોતાનું મન, ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા. અનન્ય ભાવ, અનન્ય ભાવથી પરમાત્મા એ ક્યારે બને? બહુ જ બહુ જ એવી પરિસ્થિતિ આવી પડે અને એક માણસને જીવન વળાક લઈ લે, જેને યુટર્ન કહેવામાં આવે, માણસ ત્યાંથી પાછો વળી જાય, પોતાના જીવનની અંદર એક અનુભૂતિ થઈ જાય અને અનુભૂતિથી પાછો વળી જાય ને, અનુભવ પછી પાછો વળે એનું નામ અનુભૂતિ કહેવાય. એને પૂરેપૂરો પૂરેપૂરી સમજણ મળી ગઈ એમાંથી, અનુભૂતિ એટલે પૂરેપૂરી સમજણ મળ્યા પછી ત્યાંથી પાછો વળે, કેમ કે આ નકામું છે, આ ખોટું છે, આ મારા માટે અધોગતિ વાળું છે, નકામું છે, એમ દ્રઢ કરીને અરણ્ય ભાવ ત્યાંથી પાછો વળી. બસ એ જે પાછા વળવાપણું છે એ જ એની દ્રઢતા, એ જ એને પ્રભુ તરફ લઈ જશે. એટલે કહ્યું, ગમે એટલો પાપી, ગમે એટલો દૂર ગયો હોય, ગમે એટલો દૂર દોડી દોડીને ગયો હોય પાણીની તરસ છીપાવવા માટે, પણ અમુક સમયે પહોંચ્યા જગ્યા સુધી પહોંચે, અરે આ તો ઝાંઝવાના જળ છે, અને જો ત્યાંથી પાછો વળી જાય તો બચી જાય. પણ ઝાંઝવાના જળ પાછી પાછળ દોડ્યા જ કરે, દોડ્યા જ કરે તો એની દુર્ગતિ થઈ જાય. એમ અનન્ય ભાગથી જે કોઈ પરમાત્માને સમજે છે, પોતાના જીવનના કોઈ પણ પ્રકારના બનેલા બનાવને, અનુભવને અનુભૂતિમાં મૂકી દે છે, ત્યારે જ એ પોતે સદગતિ મેળવી. એટલે અહીંયા ગરુડજીને કહે છે કાગ ઋષિ કે રાજન, જો હિંમતે અનલ પ્રગટ બરુ, અશક્યને શક્ય બનાવે, પણ અમુક બાબતો એ ભગવાનના નામથી અશક્ય શક્ય બને, પણ જે વ્યવહારિક છે, જે ભૌતિક છે, આ જગતની વૃત્તિઓ, એમાં પણ જો કદાચ માનો કે અશક્ય શક્ય બની જાય, શું કે જેમ બહુ લાકડા ભેગા કરીને એમાં અગ્નિ લાગે, ભડકે બળે આગ લાગે, પણ બહુ બરફનો ઢગલો કરે ને એની મેં આગ ચાંપીએ તો બરફના ઢગલામાં આગ લાગે ખરી કોઈ દાડો? બરફ એ બરફ છે, પાણીને ગમે એટલું ગરમ કરીએ, ગરમ ગમે એટલું ગરમ કરીએ અને પછી અગ્નિ ઉપર નાખો છો, એને બુઝાઈ દેશે, એને ભડકે નહીં બળવા દે. પણ ઘી કે તેલ હોય એને ગમે એટલું ઠારી દો, ગમે એટલું ઠંડુ કરી દો અને પછી અગ્નિ ઉપર નાખો છો, સળગ છે. એટલે દરેક પોતપોતાનો સ્વભાવ નથી છોડતું કોઈ, પાણીનો સ્વભાવ અગ્નિને ઓલવવાનો જ છે, ગમે એટલું ઠંડુ બરફ કરી નાખીશું તો પણ અગ્નિને એ ઓલવી જ નાખશે, ગમે એટલું ગરમ કરીશું તો, અને ઘીને ગમે એટલું ઠંડુ કરીશું, એને બરફ બનાવી દઈશું તો પણ એ અગ્નિને સળગાવશે, કારણ કે એનો પ્રકૃતિગત એનો સ્વભાવ છે. પાણી અગ્નિને ઓલવી જ નાખે ગમે એટલું ગરમ હોય તો, ઘી ગમે એટલું ઠંડુ હોય પણ અગ્નિને સળગાવે. પણ અહીંયા કહે છે કે અશક્ય, કદાચ માનો કે અશક્ય, ક્યાંક આમ જેને કહેવાય અપવાદની અંદર, તો હિંમતે અનલ પ્રગટ બરુ હોય, અરે બરફમાંથી આગ પ્રગટે તો ભલે પ્રગટે, અશક્ય શક્ય બને, પણ વિમુખ રામ સુખ પાવન, વિમુખ રામ સુખ પાવન હોય. ભગવાનથી વિમુખ જઈને આ જગતની આટલી મોટી, આટલી કરોડો વર્ષની સૃષ્ટિમાં કોઈ પણ મોક્ષ સદગતિ પામી શક્યો જ નથી. આટલી મોટી કરોડો વર્ષની સૃષ્ટિમાં ભગવાનથી વિમુખ થયેલો કોઈ પણ જીવ સદગતિ, શાંતિ, સુખ પ્રાપ્ત કરી શક્યા. એટલે કાગ ઋષિ પોતાની અનુભૂતિ કહે છે કે રાજન, ભગવાનના ભજન સિવાય, ભગવાનના શરણ સિવાય માણસ ક્યારેય પણ કોઈ પણ સુખ શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. અને એથી આગળ કહે છે, બારી માથે ઘૃત હોય, અરે પાણીને વલો વલો વલો, આખી જિંદગી વલોવ્યા કરો, એમાંથી માખણ નીકળે ખરું, કશું હાથમાં ના આવે. પાણી ગમે એટલું વલવું વલવું કરીએ એમાંથી કશું ના. એમ આ સંસારના જે ભોગ વૈભવો છે એને ગમે એટલું મંથન કર્યા કરશો, ગમે એટલું મંથન કર્યા કરશો, ગમે એટલો એનો ભોગ ઉપભોગ કર્યા કરશો, પણ એમાંથી સુખ નામનું માખણ સહેજ પણ મળવાનું નથી. અને મળશે તો કદાચ હાથમાં આવશે તો એના ફીણ પરપોટા હાથમાં આવશે, અને પરપોટા કેવા હશે? તરત ફૂટી જનારા. જે કોઈ ભોગો છે વૈભવોના, એ વૈભવોના ભોગો એ પાણીને મંથન કરીને એમાંથી ઘી મેળવવાની આશાવાળા છે. ઘી શક્તિ આપનારું છે, પણ એ ઘી પાણીમાંથી નીકળે નહીં. અને પાણીમાંથી પાણીને ગમે એટલું હલોવીએ તો મને કોઈ શક્તિ આપી શકવાનું નથી. એમ ભોગો વૈભવો ગમે એટલા એને ભોગ્યા કરીએ, મંથન કર્યા કરીએ, પણ એ ક્યારેય એક છાંટોય સુખ આપી શકવાના. એટલે બારી માથે ઘૃત હોય બરું, ચીકતા તે બરું તેલ, તેલને રેતીને પીલ્યા જ કરો, પીલ્યા જ કરો. એ રેતીમાં એક છાંટોય તેલ નહીં નીકળે. આ બધું અશક્ય છે, પણ માણસ પોતાના જીવનની મૂર્ખતાનું પ્રદર્શન કરીને પાણીની માફક, રેતીની માફક આ ભોગો વૈભવને એને એને પીલવાનું, એને મથવાનું, એમાંથી સુખરૂપી દૂધ ઘી તેલ કાઢવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. ક્યાંય સાંભળ્યું છે, ક્યાંય જોયું છે, ક્યાંય વાંચ્યું છે કે પાણીમાંથી ઘીની માખણ નીકળ્યું, કે રેતી પીલામાંથી તેલ નીકળ્યું? બહુ સારું થાત, મોંઘવારીમાં તેલ જો રેતીમાંથી નીકળતું હોત તો આ મોંઘવારીમાં કેટલી બધી નિરાશ થઈ જાત. તો કાગ ઋષિ કહે છે કદાચ ઘી આટલું બધું મોંઘું ના થઈ જાત, પાણી વલોય વલોઈને જ કાઢી લે. એટલે વૈભવો ભોગોની માત્ર કલ્પના છે કે એની અંદરથી મળશે 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 એમ આશાવાળો. જેમ એક પશુ હોય એને ઉપર એક લાકડું બાંધી લાકડાની આગળ એક પૂરો મૂકી દીધો, ઘાસનો લીલો લીલું ઘાસ આટલું દૂર રાખે, અને પછી એને ખાવા માટે કરવામાં આવે તો એ આટલો જ દૂર રહેલો પૂરો ઘાસ ખાવા માટે દોડ્યા જ કરે, દોડ્યા જ કરે, દોડ્યા જ કરે, પણ એ હાથમાં આવે જ નહીં, એની ભૂખ ભાગે નહીં, થઈ ના શકે. એમ આ ભોગોની પાછળ જે લાલચ થી કે મને એમાંથી કંઈક સુખ મળશે, પણ એમાં કોઈ પણ સુખ નથી, એમ કહેવા માંગે છે કાગ ઋષિ કે પાણીમાંથી ઘી ના નીકળે, રેતીમાંથી તેલ ના નીકળે, એમ બિનુ હરિ ભજન ન ભવતર. ભગવાનના ભજન વગર આ ભવસાગર તરી શકાતો નથી, યહ સિદ્ધાંત અપે. એને કોઈ ઓળંગી શકતું નથી, એને મિટાવી કોઈ શકતું નથી. જેમ મૃત્યુ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે, એને કોઈ પણ દૂર કરી શકતો નથી, હટાવી શકતો નથી. ભગવાન ગીતામાં કહ્યું એવી જ રીતે ભગવાનના ભજન સિવાય ક્યારેય પણ સ્વર્ગતિ પ્રાપ્ત થઈ શકવાની જ નથી. અને એ સિદ્ધાંત, એ નિયમ અટલ છે, એને કોઈ ટાળી નહીં. લિયાઓ કરી જુઓ અનુભવ, જેમ કાલે પેલા વૈજ્ઞાનિકની વાત કરી હતી, છેલ્લે એને માનવું પડ્યું પોતાના જીવનના છેડે કે ના ભગવાન છે. એમ ગમે એટલા ભોગોની અંદર આડોકતો હોય, વૈભવોની વચ્ચેની અંદર આમ નિરાતે ઊંઘતો હોય, પણ એને પોતાને જીવનના છેડે ખ્યાલ આવે આમાંથી તો કશું ના મળ્યું. એક વેપારી અબજોનો વેપાર કરે છે, જીવનનો છેડો આઈને ભોરે છે, અબજો પેદા કર્યા છે, એક નેતા એ ભેગા કર્યા છે, પણ જીવનના છેડે એ અબજો એમના એમ રહી જવાના હોય, આંખો ફાટી જતી હોય, અને આટલું ભેગું કર્યું છે, છોડીને જઈ રહ્યો છું, મેં શું કર્યું? મારા જીવનમાં બસ આ જ કર્યું, મારું જીવન વેડફી નાખ્યું. એટલા એટલી બધી સંપત્તિ એકત્રિત કર્યા છતાં જીવનના છેડે અસંતોષ, દુઃખ, આમ બલોપાત, કે આ બધું મેં આખી જિંદગી કરીશું, માત્ર પૈસા જ ભેગા કરતા. તો જીવનના અંતે જ્યારે માણસ શાંતિને મેળવી શકતો હોય, સદગતિને મેળવી શકતો હોય, ત્યારે એ ભોગ વૈભવ કશા જ કામના નથી. સર્વમ વસ્તુ ભયાન્વિતમ ભવિન્દ્રણામ વૈરાગ્યમ એવા. અને છેવટે કામ લાગશે અને જરૂર થશે. ધર્મ એક જ સહાય, મરણ સમયે સર્વમ વ્યર્થ. જે કંઈ ભેગું કર્યું છે, ઊભું કર્યું છે, બધું જ વ્યર્થ. બે હાથ ખુલ્લા મૂકી બધું જોત જોતાની અંદર અદ્રશ્ય થઈ જવાનું, વિદાય થવાનું. એટલે એ વૈભવ સુખ શાંતિ કે ક્યારે પણ સદગતિ આપી શકતા નથી. એના માટે કહ્યું, બિનુ હરિ ભજન ન ભવતરીય યહ સિદ્ધાંત આપે. એને કોઈ ટાળી શક્યું, કોઈ ઓળંગી શક્યું નથી.